महादेव्या पक्षिरत्नम् शब्दजेतरेवात्मजम् राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्
राजचंद्र ज्ञान मंदिर राजकोट रविवार तारीख 17 सप्टेम्बर 2006 श्रीमद राजचंद्र वचनामृत क्रमवार पत्र स्वाध्याय पत्रांक 455 मुंबई प्रथम अषाढ़ 13 सोमवार 1949 अनुकूलता प्रतिकूलताना कारणमा विषमता नथी सत्संगना कामीजनने आ क्षेत्र विषम जेवू छे कोई कोई उपाधि जोगनो अनुक्रम अमने पण रहा करे छे ए बे कारण तरफनी विस्मृति करता पण जे घरमा रहेवानु छे तेनी केटली प्रतिकूलता छे तो हाल तम सौ भाईओनो विचार कई मुलतवा योग्य छे। अंबालाल भाई ऊपर पत्र लख्यो छे खंभातराम मुमुक्षु ने कृपाणु देवना सत्समागमनी जंखना जागी छे वारंवार कृपाणु देवनो सत्समागम मळे तो मुंबई जवानी पण योजना छे परंतु परम कृपाणु देव इमने मुंबई तरफ बोलावता नथी। पत्र लखे छे के अनुकूलता प्रतिकूलताना कारणमां विषमता नथी। संसारनी अंदर तो अनुकूलता प्रतिकूलता ए तो संसारनो क्रम छे एमां अमने कोई विषमता नथी पण सत्संगना कामीजनने आ क्षेत्र विषम जेवू छे। सत्संगनो कामना जेने होय एने आवा क्षेत्रो जे क्षेत्रनु वातावरण जे क्षेत्रनु वायुमंडल ए विषम जेवू छे एने अनुकूलता प्रतिकूलता होय के न होय ए तो घणुं गौण बनी जाय पण क्षेत्रनो प्रभाव ज एवो के जेथी करीने एने सत्संगनी अंदर जे अनुकूलता प्राप्त थवी जोईए ते थाय नहीं। विशेष आपणे जाणीए छे के विशेष प्रवृत्तिवाळा क्षेत्रनी अंदर जईए त्यारे क्षेत्रनी विषमता आपणने केटली बाधक बनती होय छे। जेम क्षेत्रनी विषमता छे एम काळनी विषमता छे। ज्ञानीओए आ बधा ज कारणोने पूरक परिबळमां मूक्या छे। निवृत्ति क्षेत्र जेम जीवने साधक परिबळ छे निवृत्तिनो काळ जेम जीवने साधक परिबळ छे एम प्रवृत्तिना क्षेत्रो उपाधिना क्षेत्रो उपाधिनो काळ आ बधो प्रसंग एवो छे के ए जीवने सत्संगनी अंदर बाधक छे। सत्संग तो सत्संग ज छे छता पण एना जे पूरक परिबळो छे ए परिबळो एने त्यां एनी असरने एना प्रभावने जेवो जोईए तेवो उपस्थित थवा देता नथी। आपणे गमे तेटली वात सिद्धांतथी करीए परंतु आ वास्तविकता छे आ जैन दर्शन आ स्यादवाद छे। अपेक्षाए विचार करो उपाधिना क्षेत्रमां तमाम किरणा सत तो सत ज छे त्रण काळे भले रियो पण तू बैठो छो ने तारा मगजनुं दिमागनुं ठेकाणुं नथी एमां सत कोई दी सत रिये तो काळ बळ क्षेत्र बळ एकदम पोते उपाधिग्रस्त छे अने वात सत्संगने करवा जाय तो ए स्थिरता आवी शकती नथी। मन वचन कायानी स्थिरता प्रणिधान जोईए कोई पण क्रिया करवामां अनुष्ठान करवामां प्रणिधान जोईए छे। प्रणिधान एटले उपयोगनी एकाग्रता चित्तनी स्थैर्य चित्तनुं स्थैर्य जोईए योगनुं स्थैर्य जोईए अने ए स्थैर्य माटे थईने काळ अने क्षेत्र ए बे कारणो छे एने उवेखी शकाय नहीं। जैन दर्शन એ આટલું સિદ્ધાંતની વાત કરે, એટલી સિદ્ધાંતની વાતની અંદર પણ જૈન દર્શનમાં આ સ્યાદવાદ છે કે પરિપૂર્ણ જ્ઞાન અવસ્થા પ્રાપ્ત થાય તો પણ એ જ્ઞાનીની ઝંખના ક્યારે થઈશું, બાહ્યાંતર નિર્ગ્રંથ જો. અમે અંદરથી અને બહારથી નિર્ગ્રંથતા ક્યારે પ્રાપ્ત કરીએ, કેવી રીતે સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો, અને સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને આ કરવું પડે છે. અને આ જ ઉપકારી થાય છે, કારણ કે જ્યારે ઉપયોગની ઉપયોગમાં એકતા કરવાથી કેવળ જ્ઞાન થાય એમ જ્યારે કહ્યું, ત્યારે તે ઉપયોગની ઉપયોગ સાથેની એકતા ક્યાં થાય, કયા ક્ષેત્રમાં થાય, કયા કાળે થાય, કઈ ભૂમિકામાં થાય? જો જીવની ભૂમિકા નિવૃત્તિ પ્રધાન ન હોય તો ઉપયોગની ચંચળતા ખસે નહીં. જો એ પોતે એક પ્રવૃત્તિના ક્ષેત્રમાં હોય તો પણ તેની ચંચળતા એની ખસે નહીં, અસ્થિરતા જાય નહીં. જ્ઞાની કહે છે કે આ ક્ષેત્ર સત્સંગના કામીજનને આ ક્ષેત્ર વિષમ જેવું છે, અનેક જગ્યાએ આ વાતને મૂકી છે, પરંતુ આપણે તો જ્ઞાનીના વચનોની સંધિ કરી કરી અને માર્ગનું સંશોધન કરવાનું છે. એકાંતમાં જો ચાલ્યા જશું, એક જ પ્રકારના આગ્રહને પકડી રાખીશું કે ના ના, એમાં શું હતું, સત્સંગ તો સત્સંગ જ છે, ગમે ત્યાં કરીએ, ઘરમાં બેઠાય થાય, એ બધી વાત રહેવા દે, એ અપેક્ષાએ વાત સાચી છે, અપેક્ષાએ સાચી, પણ એનું એકાંતે વાત ન કરાય, એકાંતે વાત ન થાય. એને માટે તો આ જે કીધું છે સર્વસંગ પરિત્યાગ, કારણ કે એક સૂત્ર કહ્યું છે કે સંઘને સત્પુરુષોએ મહાઆશરો કહ્યો છે, સંઘને સત્પુરુષોએ મહાઆશ્રવ કહ્યો છે. હવે આશ્રવ છે એ શું છે? આશ્રવ કર્મબંધનું કારણ છે, પરિબળ છે, કર્મબંધનું પરિબળ છે. નવ તત્વની અંદર આશ્રવ સંવર નિર્જરા, તો જીવે આશ્રવને રોકવાનો છે, એ સંવરથી રોકાય, અને સંવરથી રોક્યા પછી એને પૂર્વસંચિત જે આશ્રવથી થયેલા કર્મના પરિણામ છે એને વિદારવાના છે, એટલે નિર્જરા છે. તો અહીંયા એણે કહ્યું છે કે કોઈ કોઈ ઉપાધિ જોગનો અનુક્રમ અમને પણ રહ્યા કરે છે. જો જ્ઞાન દશામાં ન્યૂનતા નથી, વૈરાગ્યમાં ન્યૂનતા નથી, પરંતુ કોઈ કોઈ ઉપાધિ જોગ, સંઘમાં છીએ ને, સંબંધોના જગતમાં જીવતો જીવ, સંયોગોના સાથમાં જીવતો જીવ, એને સંઘની ને સંયોગની અસર હોય કે ન હોય? હોય જ, કારણ કે પ્રત્યેક દ્રવ્ય એ પરિણામકારી છે, અને એ પરિણામકારી હોવાને કારણે હવે આપણું જેટલું સંબલ જાગે એટલું એનું પરિણામ અને પ્રભાવ ઓછો, પણ હોય તો ખરો જ, એનો નકાર ન થઈ શકે. તો અહીંયા કહે છે કે અમને પણ કોઈ કોઈ ઉપાધિ જોગનો અનુક્રમ રહ્યાન કરે છે. એ બે કારણ તરફની વિસ્મૃતિ કરતા પણ જે ઘરમાં રહેવાનું છે તેની કેટલીક પ્રતિકૂળતા છે, તો હાલ તમ સૌ ભાઈઓનો વિચાર કઈ મૂલતવા જ યોગ્ય છે, અને અમે જે અત્યારે મુંબઈમાં જે ઘરમાં રહીએ છીએ ત્યાં પણ કેટલીક પ્રતિકૂળતા છે. ખંભાત્રા મુમુક્ષુને કહે છે કે ભલે તમને અનુકૂળતા પ્રતિકૂળતામાં અમને વિષમતા નથી, છતાં પણ કોઈ કોઈ ઉપાધિ જોગનો અનુક્રમ અમને રહ્યા કરે છે. અને બીજું કારણ એ છે કે અમે જે ઘરમાં રહીએ છીએ ત્યાં પણ કેટલીક પ્રતિકૂળતા છે, એટલે તમે અહીંયા આવવાનો વિચાર કરતા હો તો મુલતવા જેવું છે, હમણાં નહીં, અહીંયા આવશો નહીં. સત્પુરુષના સમાગમમાં કૃપાળુ દેવે બોટાદના મણિલાલને લખ્યું હતું કે તમારે જ્ઞાની પુરુષનો સંગ કરવો હોય તો ક્યારે કરવો? જ્ઞાની પુરુષ જ્યારે નિવૃત્તિ ક્ષેત્રમાં હોય અને સ્વરૂપની સાધનામાં હોય ત્યારે જ્ઞાની પુરુષનો તમારે સમાગમ કરવો યોગ્ય છે, કારણ કે તો જ તમે તે દશાને કળી શકશો, તે દશાને પામી શકશો. જ્ઞાની પણ ઉપાધિ યોગમાં હોય ઉદયના કારણે, તો તે સમયે તમે જશો તો સંભવ છે કે એથી કરીને તમને વિપરીત ભાવ થાય એવી પણ સંભાવના છે. કારણ કે જગતના જીવોને જ્ઞાનીનું ઓળખાણ બાહ્ય નિવૃત્તિને પ્રવૃત્તિ થકી વિશેષ છે, બાહ્ય વેશ થકી વિશેષ છે, બાહ્ય આચાર થકી વિશેષ છે. એને અંતરંગની દશાનો કોઈ પરિચય નથી, અને એથી કરીને જો આવા કોઈ મહત સત્પુરુષને એ જો ક્યાંય એના પ્રવૃત્તિના પ્રસંગમાં, ઉદયના પ્રસંગમાં મળવા જાય, તો કૃપાળુદેવે અનેક જગ્યાએ લખ્યું છે, બહુ પ્રમાણિકતાપૂર્વક લખ્યું છે કે હાલની અમારી દશા તમને ઉપકારી થાય એમ નથી. કઈ દશા? બાહ્ય. તમે અમને જ્ઞાની માનીને જો આવશો અને તમે કંઈ પણ અપેક્ષા લઈને આવશો તો તમને ઉપકાર નહીં થાય, કદાચ શક્યતા છે કે વિપરીત થાય. પત્રાંક 456, મુંબઈ, પ્રથમ અષાઢ વદ 14, બુધવાર 1949. ઘણું કરીને પ્રાણીઓ આશાથી જીવે છે. જેમ જેમ સંજ્ઞા વિશેષ હોય છે તેમ તેમ વિશેષ આશાના બળથી જીવવું થાય છે. એકમાત્ર જ્યાં આત્મવિચાર અને આત્મજ્ઞાનનો ઉદ્ભવ થાય છે ત્યાં સર્વ પ્રકારની આશાની સમાધિ થઈ જીવના સ્વરૂપથી જીવાય છે. જે કોઈ પણ મનુષ્ય ઈચ્છે છે તે ભવિષ્યમાં તેની પ્રાપ્તિ ઈચ્છે છે, અને તે પ્રાપ્તિને ઈચ્છારૂપ આશાએ તેની કલ્પનાનું જીવવું છે, અને તે કલ્પના ઘણું કરી કલ્પના જ રહ્યા કરે છે. જો તે કલ્પના જીવની ન હોય અને જ્ઞાન પણ ન હોય તો તેની દુઃખકારક ભયંકર સ્થિતિ અકથ્ય હોવી સંભવે છે. સર્વ પ્રકારની આશા, તેમાં પણ આત્મા સિવાય બીજા અન્ય પદાર્થની આશામાં સમાધિ કેવા પ્રકારે થાય તે કહો. સાયલાના પરમ મુમુક્ષુ એવા શ્રી સુભાગભાઈ ઉપરનો આ પત્ર છે. બહુ સૂક્ષ્મ ભાવો, જેને આપણે કહીએ હ્યુમન સાયકોલોજી, માનસપટની અંદર ચાલી રહેલી જે સૂક્ષ્મતાઓ છે, એ વિભાવનાઓ છે. કૃપાળુદેવ એને શાબ્દિક સમજણ આપે છે. જબરજસ્ત યોગ છે એને આ ભાષાનો, કે આવા ભાવોને પકડવા આકરા, પકડીને એને દેખાડવા. ઘણું કરીને પ્રાણીઓ આશાથી જીવે છે. સૂત્ર, આખી હ્યુમન સાયકોલોજીનું સૂત્ર. આપણે તો આજે ઉપર છલું વાંચીને પ્રભાવિત થઈ જઈએ છીએ, આ પુસ્તક તે પુસ્તક, અને આપણે પ્રભાવ થવાનું કારણ એટલું જ કે આપણને સમજણ ઓછી પડે એવી ભાષામાં લખાયું. ઇંગ્લિશમાં હોય તો આપણે કે બેસ્ટ, કારણ કે આપણને એની અંદર 10% સમજણ પડે એટલે બેસ્ટ. પણ આ સીધી વાત લખે કે ઘણું કરીને પ્રાણીઓ સંજ્ઞાથી આશાથી જીવે છે. વિચારો તો આ વિચારવું નથી, એપ્લિકેશન ઓફ માઇન્ડ ઇઝ રિક્વાયર્ડ. પ્રાણીઓ આશાથી જીવે છે. આનંદ ઘનજીએ આ જ સૂત્ર એમના પદમાં કીધું, આશા ઓરન કી ક્યાં કીજે, આશા ઓરન કી ક્યાં કીજે. કેવી ઉપમા આપી આશાને? બોલો. ભટકે રે દ્વાર લોકન કે કુકર આશાધારી, ઘરે ઘરે ભટકે. કોણ? સ્વાન, કૂતરો. ઘરે ઘરે ભટકે બિચારો, એક રોટલીના ટુકડા માટે, બટકા માટે આખું જીવન એનું આશામાં ને આશામાં. કોઈ આપશે, કોઈની થેલીમાં કાંઈ છે, તરત પાછળ લાગુ પડી જાય. આખું જીવન એવી રીતે સ્વાનની જેમ આશાથી. પણ એ કહે છે કે આશા દાસી, જેણે આશા છોડી દીધી છે એને આશા તો એની દાસી થઈ જાય છે. આનંદ ગંજીએ પણ આ વાતને સરસ મૂકી છે. જ્યાં સુધી જીવ આશામાં જીવે છે ત્યાં સુધી એ જગતનો દાસ છે. કારણ કે પ્રત્યેક પદાર્થ પ્રત્યે એની કંઈ ને કંઈ પ્રકારની આશા હોવાને કારણે એની સાથે એવો જોડાયેલો છે કે એનું પછી કોઈ સ્વમાન કે સ્વત્વ હોતું નથી. એ તો જેને કહી કે ગરજે ગધેડાને કાકો કહેવાય, ગરજવાન છે, આશા છે. જેને જગતમાંથી કંઈ મેળવવું છે એ તો જગતનો દાસ છે. અને કેવો દાસ છે? શ્વાન જેવો. જીવનભર સુધી આશામાં ને આશામાં એ બિચારો ઘરું ઘર ભટકા કરે છે. એવી સ્થિતિ આશાવંત મનુષ્યની છે. મનુષ્યને ત્યાં કુકર સમાન, શ્વાન સમાન કહ્યું છે. પણ આશા દાસી કે જે જાયા તે જન જગતે દાસ. જે આશાનો પુત્ર છે એ તો જગતનો દાસ છે. પણ જેણે આશાને જીતી લીધી છે તેણે, જેણે જગતમાંથી કશું જ જોઈતું નથી, કોઈની પાસેથી કંઈ જ મેળવવું નથી, એ કેવો હોય? જગતનો સ્વામી હોય. એનામાં સ્વામિત્વનો ભાવ છે, સ્વત્વનો ભાવ છે, સ્વાભિમાનનો ભાવ છે. કારણ કે એની પાસે સ્પૃહા નથી. આ મહાત્માઓનું લક્ષણ છે. જૈન દર્શનમાં મહાત્માઓનું લક્ષણ છે, આત્મિક પુરુષોનું આ લક્ષણ છે. કારણ કે ફંડામેન્ટલ બેઝ એનો શું છે તત્વજ્ઞાનનો? કે પ્રત્યેક જીવ છે એ પરિપૂર્ણ સુખી છે. તમે પરિપૂર્ણ સુખી છો એમ માનો. આત્મા પૂર્ણ છે, પરિપૂર્ણ છે, સ્વયં પૂર્ણ છે, સ્વયં સુખનું ધામ છે, આનંદનું ધામ છે. એને એના સુખને માટે જગતના કોઈ પદાર્થની આવશ્યકતા નથી. જ્યારે પોતાના સ્વરૂપ વિશેનો આવો નિર્ણય બંધાઈ જાય છે ત્યારે મારું સુખ અને મારો આનંદ જગતના કોઈ પણ પદાર્થ ઉપર અવલંબિત નથી, સ્વતઃ છે. સુખ એ મારો સ્વતઃ સ્વભાવ છે, આનંદ એ મારો સહજ સ્વભાવ છે. ઘણું કરીને પ્રાણીઓ આશાથી જીવે છે. જેમ જેમ સંજ્ઞા વિશેષ હોય છે તેમ તેમ વિશેષ આશાના બળથી જીવવું થાય છે. અને આ સંજ્ઞા જેટલી વિશેષ તેટલા પ્રમાણમાં જીવો આશાના બળથી વધારે જીવે. અને પ્રજ્ઞા વિશેષ હોય તો એ આશાને છોડી નિષ્પૃહ થાય. સંજ્ઞાથી જીવતો જીવ આશાના સહારે જીવે અને પ્રજ્ઞાથી જીવતો જીવ સ્વત્વના સહારે જીવે. સંજ્ઞા અને પ્રજ્ઞામાં પરિવર્તન કરવું એ અધ્યાત્મનો વિષય છે. આ સંજ્ઞા જીવ મનુષ્ય યોનિમાં હોય, તિર્યંચ યોનિમાં હોય, નારકીમાં હોય કે દેવગતિમાં હોય, કોઈ પણ યોનિમાં હોય અને એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હોય, આ સંજ્ઞા એની જન્મજાત છે. આહાર નિંદ્રા ભય મૈથુનમ ચ, આ સંજ્ઞા બધામાં કોમન છે. નાની કીડીની અંદર, નાના જંતુની અંદર, મોટા હાથીની અંદર, કોઈ પણ જીવની અંદર, કોઈ પણ પર્યાયની અંદર સંજ્ઞા કોમન છે. અને એની એવી 10 સંજ્ઞાઓ છે, પણ જ્ઞાનીઓએ મિનિમમ 4 સંજ્ઞા કીધી. એવી 4 સંજ્ઞા છે એ આહાર, નિંદ્રા, ભય અને મૈથુન. આ સંજ્ઞા એટલી બધી કોમન છે કે જન્મજાત બાળકને પણ આહાર લેવાનું શીખવવું પડતું નથી. સંજ્ઞાનું બળ છે. એવી રીતે એની પાસે જો તાલી બજાવવામાં આવે તો એની આંખ બંધ થઈ જાય. ભયની સંજ્ઞા છે. આ સંજ્ઞાઓ એટલી બધી કોમન છે. જગતના કોઈ જીવ છે એ ભયથી કેટલો બધો ત્રસ્ત છે. એ તરત જ ત્યાંથી સુરક્ષા તરફ એની ગતિ હોય છે, એનો પુરુષાર્થ હોય છે. એને જો જરાક જીવનમાં બળ હોય તો એ ભયથી સુરક્ષા તરફ જવાનો પ્રયત્ન કરે. એક મચ્છર પણ ભાગી જાય, ક્યાંક ગંધથી પકડે, ક્યાંક અવાજથી પકડે. એક એક જંતુની અંદર આ સંજ્ઞા છે. આ કયું શિક્ષણ એને મેળવવું છે? તો આહારની સંજ્ઞા, ભયની સંજ્ઞા, મૈથુનની સંજ્ઞા, નિંદ્રાની સંજ્ઞા, આ બધે જ સહજ છે, જીવ સાથે સહજ છે. અને કે છે કે જેમ જેમ સંજ્ઞા વિશેષ હોય છે તેમ તેમ વિશેષ આશાના બળથી જીવવું થાય છે. આ જીવ આશા આશાના બળથી કેમ જીવે છે એનું કારણ શું? જો કોઝ એન્ડ ઇફેક્ટ ધર્મની વૈજ્ઞાનિકતાને આપણે જોઈએ તો કારણ શું છે આ? તો કે સંજ્ઞાનું બળ વિશેષ, તેમ તેમ એ આશાથી વિશેષ જીવે. આહારની સંજ્ઞા જેમ વિશેષ હોય, આહારની સંજ્ઞા જેમ વિશેષ હોય, એ ખુમારીથી જીવે કે આશાથી જીવે? કારણ કે એને એટલી એટલી આહારની સંજ્ઞા છે, આ ખાવ તે ખાવ, આ સ્વાદ આ મળે તે મળે, આ મળે સરસ મળે, બેસ્ટ ફૂડ મળે, સારું મેનુ મળે. બસ આશામાં ને જેને આહાર સંજ્ઞાની આશા વિશેષ હોય એનામાં સ્વત્વ કેટલું હોય? આહાર સંજ્ઞાનો જે વિજય કરે, એ જે સાધુપણાની અંદર જ્યારે સંયમ કરે ત્યારે એને એની ખુમારી કેટલી, એ આશાથી જીવે? આનંદઘનને કીધું શ્રેષ્ઠીએ કે સાહેબ, ગોચરી પાણી તો અમે ભોરાવીએ છીએ, માટે તમારે અમારું માન જાળવવું જોઈએ. અમે વ્યાખ્યાનમાં મોડા આવીએ તો તમારે મોડું શરૂ કરવું. આનંદઘનજીએ કહ્યું, લે આ તારા પાત્રા અને આ તારા વસ્ત્ર અને આ ઉપાસે આવાસ, નીકળી ગયા બહાર. આશાથી જીવતા નથી વિતરાગનો સાધુ, આશાથી જીવતો નથી એમ વિતરાગનો સાધુ શ્રાવક પણ આશાથી જીવતો નથી. જીવનનો મંત્ર સંયમ છે, નિસ્પૃહતા છે, નિરીહતા છે. અમારો દેવ એ પણ ઈચ્છા વિનાનો દેવ છે. અમારા દેવને કોઈ ઈચ્છા નથી કે લોકો મને આટલું નિવેદ ધરે, લોકો મારી આટલી માનતા કરે. એ દેવની જાત જુદી અને વિતરાગની જાત જુદી. એ નિરીહતા, એને શબ્દ પ્રયોગ શાસ્ત્રમાં એક શબ્દ છે નિરીહતા. નિરીહતા એટલે જેને કોઈ પણ એના આખા તત્વમાંથી હવે ઈચ્છાનો અંશ પણ રહ્યો નથી. કૃપાળુ દેવે કહ્યું, અંતરંગ ઈચ્છા જેની નથી, અંતરંગ સ્પૃહા જેની નથી, એવી જેની ગુપ્ત આચરણા છે. તો આવા સાધુઓ, આવા આચાર્યો, આવા શ્રાવકો એક પણ આશાનો અંશ નહીં, સ્પૃહાનો અંશ નહીં, એની ખુમારી કેવી હોય? કારણ કે એ સંજ્ઞાનું બળ એને ઘટાડ્યું છે, નિંદ્રાનો વિજય કરે, ભયથી અભયતા, નમો જીણાણમ જીય ભયાણમ, હે જીનેશ્વર તને નમસ્કાર છે. શું કામ? કે તે ભયને જીત્યો છે અને જગતના જીવોને તું અભય બનાવે છે. જીનેશ્વરે તો 7 પ્રકારના ભયને જીતી લીધા છે, એને હવે સંસાર વિશેનો કોઈ ભય રહ્યો નથી. ઘોર પરિશ્રમ અને ઉપસર્ગની અંદર એ જ્યારે આત્મસાધના કરતા હોય ત્યારે ભયનું પ્રમાણ કેટલું હશે? ભગવાને 12.5 વર્ષની સાધના કરી અને એ સાધનામાં વિવિધ પ્રકારના પરિશ્રમ પણ આવ્યા અને ઉપસર્ગ પણ આવ્યા. આહાર ન મળે, મહિનાઓ સુધી આહાર ન મળે, આ પરિશ્રમ. યોગ્ય વાપરી શકાય એવું પાણી ન મળે, નિવાસ કરી શકાય એવું સ્થાન ન મળે, આ પરિશ્રમ. અને ઉપસર્ગ, જ્યાં જાય ત્યાં કોઈ યક્ષના રૂપમાં આવે, કોઈ રાક્ષસના રૂપમાં આવે, કોઈ દેવકૃત ઉપસર્ગ કરે, કોઈ પ્રાણીઓ ઉપસર્ગ કરે, એની ઘટનાઓ ચાલ્યા જ કરે. પરિશ્રમ અને ઉપસર્ગને એમણે વિદાયરા, એમણે જીતી લીધા અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું, તો એની અંદર એની ભય સંજ્ઞાનું પ્રમાણ કેટલું? ઝીરો. આ ભય સંજ્ઞાને જીતવા માટે પરમ કૃપાળુ દેવે કેવી દશા મૂકી?
એકાકી વિચર તો વળી સ્મશાનમાં વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો અરોલે આસન ને મનમાં નહીં ક્ષોભતા પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે
ભાઈને અહીં સુધી જીતી લીધો છે સ્મશાનમાં એકાકી વિચરે છે વાઘ સિંહનો સંયોગ છે છતાં પોતાના આસનમાં અડોલ છે મનમાં ક્ષોભ નથી ભય સંજ્ઞા નથી ભય સંજ્ઞા નથી હવે સંજ્ઞાથી જીવતો નથી પ્રજ્ઞાથી જીવે છે શું પ્રજ્ઞા છે હું આત્મા છું ગીતાની અંદર આ પ્રજ્ઞા આપી છે નૈનમ છદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક શસ્ત્રો મારું છેદન કરી શકે નહીં અગ્નિ મને બાળી શકે નહીં મેઘ મને ભીંજવી શકે નહીં વાયુ મને સૂકવી શકે નહીં અચલો અયમ સનાતન આ પ્રજ્ઞા છે કે હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અજર અમર અવિનાશી એવો આત્મા છું આ પ્રજ્ઞાના બળથી જે જીવતો હોય એને ભયની સંજ્ઞા કેટલી કૃપાળુદેવે લખ્યું છે કે ઉપાધિનો ઉદય ગમે તેટલો હોય તો પણ તે વ્યાધિ મારા સ્વરૂપનો નાશ કરવાને સમર્થ નથી આ શ્રદ્ધા આ પ્રજ્ઞા પ્રજ્ઞાથી જીવે એને સંજ્ઞાનો કોઈ પણ જાતનો આલંબન હોય નહીં અને આ જીવ સંજ્ઞાથી જીવે છે એટલે આશાના આલંબને જીવે નિંદ્રા ભગવાનના સાધના કાળમાં કે છે 12.5 વર્ષમાં કેટલી વાર સુતા તો કે 2 જ પળ એને માત્ર મટકું માર્યું બાકી તો લગભગ અનિંદ્રા કાળ ભગવાનનો રહ્યો પ્રજ્ઞાથી જીવે છે અનેક રીતે જોઈએ તો આ બધી જીવનની અવસ્થાઓ એ ક્યારે આવે છે જીવમાં સંજ્ઞાનો વિજય ક્યારે થાય આપણે જે કરવાનું છે ધર્મની અંદર માનસિક વિકાસ કરવાનો છે આત્મિક વિકાસ છે ભૌતિક વિકાસ એ વિકાસની કોઈ પારાશીસી અધ્યાત્મમાં નથી કોઈ એમ કે કઈ નહોતું ને અત્યારે આટલી બધી એની પ્રોપર્ટી છે આટલી બધી એનો બિઝનેસ છે આટલું બધું એનું એસ્ટાબ્લિશમેન્ટ છે એનું બેલેન્સ શીટ બહુ મોટું છે એની એસેટ્સ અને પ્રોપર્ટીઝ જબરજસ્ત છે એ ભૌતિક વિકાસની એક દિશા છે બરોબર છે ભૌતિક વિકાસનો લક્ષ્ય હોય તો બરોબર છે પણ આધ્યાત્મિક વિકાસ છે તે જોવાનું કે સંજ્ઞાનું બળ કેટલું ઘટ્યું છે અને પ્રજ્ઞાથી કેટલો જીવે છે બસ સંજ્ઞાના બળને ઘટાડતા જવું અને સંજ્ઞાનું બળ ક્યારે ઘટે કેવી રીતે ઘટે એવું કયું આલંબન છે કે જ્યાં સંજ્ઞાનું બળ ઘટે જ્ઞાની કહે છે એકમાત્ર જ્યાં આત્મવિચાર અને આત્મજ્ઞાનનો ઉદ્ભવ થાય છે ત્યાં સર્વ પ્રકારની આશાની સમાધિ થઈ જીવના સ્વરૂપથી જીવાય છે કેવી રીતે સાહેબ અમારે સંજ્ઞાનો વિજય કરીને પ્રજ્ઞાના આધારે જીવવું હોય કેમ કે સંજ્ઞાના આધારે જીવન અમારું પરાધીન છે પાંગડું છે પામર છે આશા ઉપર છે અને જ્યાં આશા છે તે અન્યનું દાસપણું છે પરાધીનતા છે પણ અમારે આશાથી પર થવું છે તો કહે છે કે જ્યાં એકમાત્ર જ્યાં આત્મવિચાર અને આત્મજ્ઞાનનો ઉદ્ભવ થાય છે સર્વ દુઃખ અને સર્વ ક્લેશથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે 568 એક આત્મજ્ઞાન આ બધી જ આશાઓ છે એ ક્લેશના કારણો છે આ બધી જ આશાઓ છે એ દુઃખના કારણો છે જ્યાં આશા નથી ત્યાં દુઃખ તો કેવી રીતે થાય તો કે થઈ શકે એકમાત્ર આત્મવિચાર અને આત્મજ્ઞાનનો ઉદ્ભવ થાય આત્મવિચાર,
હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વડગણા છે, રાખું કે એ પરિહરું.
જગતની અંદર બધા દર્શનોમાં જ્યાં જ્યાં અધ્યાત્મ બેસ થયા દર્શનના, ભૌતિકવાદ અને અધ્યાત્મવાદ બે સંસ્કૃતિના બે પ્રવાહ આ જગતમાં છે, બે વિચારધારા આ જગતમાં છે. એક પદાર્થ આધારિત છે, એક ચૈતન્ય આધારિત છે. એક જડવાદ છે, એક ચૈતન્યવાદ આત્મવાદ છે. એક ભૌતિક ધારા છે, એક આ ચૈતન્યની ધારા છે. બેઈસ બેનો અલગ છે. એકનો બેઈસ છે મેટર, પૂદગલ, શરીર એનું જીવતું જાગતું રૂપ છે કે હું દેહ છું. તો ખાવા પીવાનું, જલસા કરવાનું, અમન ચમન, દેહ છે તો એની ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયો છે તેના વિષયો છે, મન છે તો મન એવો છે. ઇન્ટરનલ એક અંતરિત, કે ગમે તેટલી પ્રકારની પૂર્તિ થાય તો પણ ઈચ્છાઓ કદી સમાપ્ત થતી નથી, વાસનાઓનો કદી અંત આવતો નથી. એટલે જગત દુઃખી છે, એના ઉપર ચાલ્યું એ છતાંય દુઃખી છે. એટલી બધી શોધખોળ કરી, એટલા બધા સુખના સાધનો શોધ્યા, એટલી બધી સામગ્રીઓ શોધી, એટલા બધા સુખના માધ્યમો હસ્તગત કર્યા, છતાંય જેને એ ચરમ સીમાઓ ઉપર પહોંચેલાને પૂછવામાં આવે કે તમે સુખી છો, તો જવાબ નકારમાં આવે. આજથી 1000 વર્ષ પહેલાનો માણસ નકારમાં જવાબ આપે છે, 1000 વર્ષના સંશોધન પછી પણ જવાબ શેમાં આપે છે, નકારમાં. કારણ, એનું મૂળભૂત જે તત્વજ્ઞાન છે એને ખ્યાલમાં નથી. એ કહે છે જે ભર્તૃહરિએ કહ્યું કે ભાઈ અગ્નિની અંદર કેટલા ડબ્બા ઘી નાખીએ તો અગ્નિ શાંત થાય, કેટલા ખાંડી લાકડા નાખીએ તો એ અગ્નિ શમી જાય, આગ લાગી છે, કેટલા પેટ્રોલ પંપના આપણે અહીંયાથી ટેન્કર દોડાવીશું આગને ઠારવા માટે તો એ આગ શમી જાય, તો કહે છે ભાઈ એ શક્ય નથી, એ શક્ય નથી. તો એક જગતની અંદરનું દુઃખનું એક કારણ કે બેઝિકલી એઝમ્પશન ઇઝ રોંગ. પર પદાર્થથી, પર સાધનથી, પર માધ્યમથી, સંજ્ઞાને વિશેષ પ્રકારને પ્રબળ કરવાથી, એની તૃપ્તિ કરવાથી સુખી થવાય છે. તો જ્ઞાનીએ કહ્યું ઈચ્છા આકાશ જેવી અનંત છે. કૃપાળુ દેવે લખ્યું ઈચ્છા આકાશ જેવી અનંત છે. ભોગોન ભુક્તા વયમેવ ભુક્તા કાલોન યાતી વયમેવ યાતી. પરથી ભર્તૃહરિ જેવા આવા બધા વૈરાગ્ય શતકની અંદર આવા બધા સૂત્રો આપે કે અરે અરે, અમે તો જગતના ભોગને ભોગવવા ગયા પણ જોયું તો ખુદ ભોગવાઈ ગયા. પરિણામ આજ આવીને ઉભું રહીએ છે. અને અધ્યાત્મને જેને પોતાના જીવનનું સૂત્ર બનાવ્યું, કેન્દ્ર બનાવ્યું, આત્મવિચાર અને આત્મજ્ઞાન આ દેશની ધરતી ઉપર આ દેશના વૈજ્ઞાનિકો, આધ્યાત્મિક વૈજ્ઞાનિકો હતા, એને જોયું કે પદાર્થ એ તો સંયોગી છે, નાશવંત છે, આના આધારે જીવનનું સુખ મળે નહીં. એટલે એમણે આત્મવિચારને પકડી લીધો, અને આત્મવિચારને પકડી અને આત્મજ્ઞાનની અંદર એ સ્થિત થયા, આત્મજ્ઞાનનો સાક્ષાત્કાર કર્યો. અને જેવો સાક્ષાત્કાર કર્યો, જેણે કર્યો એને કહ્યું કે અમે સુખી છીએ. જેને પૂછ્યું એને, 1000 વર્ષ પહેલા પણ એક હતો કેવડી કેવડ જ્ઞાની, એ પણ સુખી હતો, અને આજે પણ જેને જ્ઞાન છે એ સુખી. કોઈ મતભેદ જ નથી, કોઈ મતભેદ જ નથી. કારણ કે સુખનો સ્રોત છે એ આત્મા છે. સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. એકમાત્ર જ્યાં આત્મવિચાર અને આત્મજ્ઞાનનો ઉદ્ભવ થાય છે ત્યાં સર્વ પ્રકારની આશાની સમાધિ થઈ જીવના સ્વરૂપથી જીવાય છે. જીવનો આધાર શું? જીવનું સ્વરૂપ 437માં આવ્યું કે તીર્થંકરોએ આ જબરજસ્ત પ્રયત્ન કર્યો. શું કર્યો? જીવના સ્વરૂપથી. કેટલી સરસ વાત મૂકી કૃપાળુ દેવે, આપણને સમજાવ્યું કે પૂર્વે થયા એવા જે તીર્થંકર આદિ જ્ઞાની પુરુષોએ એ ભ્રાંતિનો અત્યંત વિચાર કરીને પદાર્થથી સુખ છે એ ભ્રાંતિ, પરથી સુખ છે એ ભ્રાંતિ, એનો સંગથી સુખ છે તે ભ્રાંતિ, એનો અત્યંત વિચાર કરી, અત્યંત એકાગ્રપણે, જો તીર્થંકરના પુરુષાર્થની વાત થાય છે, અત્યંત એકાગ્રપણે તન્મયપણે જીવ સ્વરૂપને વિચારી, જીવ સ્વરૂપે શુદ્ધ સ્થિતિ કરી છે તે આત્મા અને બીજા સર્વ પદાર્થો તે શ્રી તીર્થંકર આદિએ સર્વ પ્રકારની ભ્રાંતિ રહિતપણે જાણવાને અર્થે અત્યંત દુષ્કર એવો પુરુષાર્થ આરાધ્યો છે. તીર્થંકરે કયો પુરુષાર્થ કર્યો? કે ભ્રાંતિ રહિતપણે આત્માને જાણવાનો એવો દુષ્કર પુરુષાર્થ આરાધ્યો છે. આત્માને એક પણ અણુના આહાર પરિણામથી અનન્ય ભિન્ન કરી આ દેહને વિશે સ્પષ્ટ એવો અનાહારી આત્મા સ્વરૂપથી જીવનાર એવો જોયો છે. શું કર્યું? એક એક અણુ પરમાણુથી આ આત્મ સ્વરૂપને ભિન્ન કરતા ગયા, અને બધું જ ભિન્ન કરતા 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 હવે કઈ જ્યારે બાદ બાકી થઈ શકે એમ નથી ત્યારે જે બચ્યું છે એવું પોતે પોતાના સ્વરૂપથી જીવનાર એવા આત્મ સ્વરૂપને જોયો. તો કે છે, જીવના સ્વરૂપથી જીવાય ત્યારે બધી જ આશાઓની સમાપ્તિ થાય ત્યારે. સ્વરૂપથી જીવાય, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ. એ કે છે, આહાર આદિના એક એક અણુ પરમાણુથી અનન્ય રીતે આત્માને ભિન્ન કર્યો અને તો પણ આત્મા રહ્યો. આ બાદ કરતા કાંઈ આત્મા ગયો નહીં, આત્માનો ગુણ ગયો નહીં, આત્માનો ધર્મ ગયો નહીં, આત્માનું લક્ષણ ગયું નહીં, આત્માની જીવન શક્તિ ગઈ નહીં, કાંઈ એમાં ઓટ ન આવી. તો એને વિચાર કર્યો કે આ તો બધાના પરિણામથી ભિન્ન કરવાથી એક કેવળ સ્વરૂપથી જીવી શકાય છે. તો પર પદાર્થ સાથે, પર અણુ સાથેનું સંલગ્ન એની આશાને કારણે હતું. આ આશા છોડી દીધી એટલે કે છે કે સર્વ પ્રકારની આશાની સમાધિ થઈ જાય. સમાધિ થઈ જાય એટલે આશાને હંમેશને માટે વિદારી દીધી. જે કોઈ પણ મનુષ્ય ઈચ્છે છે તે ભવિષ્યમાં તેની પ્રાપ્તિ ઈચ્છે છે, અને તે પ્રાપ્તિની ઈચ્છારૂપ આશાએ તેની કલ્પનાનું જીવવું છે, અને તે કલ્પના ઘણું કરી કલ્પના જ રહ્યા કરે છે. જો તે કલ્પના જીવને ન હોય અને જ્ઞાન પણ ન હોય તો તેની દુઃખકારક ભયંકર સ્થિતિ અકથ્ય હોવી સંભવે છે. મનુષ્ય બે રીતે જીવે છે, એક જ્ઞાનથી અને બીજો આશાથી. કૃપાળુદેવ બંનેની સ્થિતિ બહુ સરસ કહે છે. એક જે કોઈ આશાથી જીવે છે અને ભવિષ્યમાં એની પ્રાપ્તિને ઈચ્છે છે, અને કલ્પના એની છે એ તો ઘણું કરીને કલ્પના જ રહે છે, પણ છતાં કલ્પના અને કલ્પનામાં એ જીવ્યા કરે છે. કલ્પના અને કલ્પનામાં એ જીવ્યા કરે છે. પણ આવી જો એને કલ્પના ન હોય ને જ્ઞાન ન હોય તો એને કલ્પના પણ ન હોય અને જ્ઞાન ન હોય. સરસ વાત મૂકી છે. જો તે કલ્પના જીવને ન હોય અને જ્ઞાન પણ ન હોય તો તેની દુઃખકારક ભયંકર સ્થિતિ અકથ્ય હોવી સંભવે છે. તો એની સ્થિતિ કેવી? મનુષ્ય આશાથી જીવે છે, જ્ઞાન ન હોય ને આશા છે તો પણ જીવી જાય. ભર યુવાનીમાં વૈધવ્ય આવે, બધા સહારા તૂટી જાય, પણ એક દીકરો સામે છે 6 મહિનાનો, કેદી મોટો થશે, કેદી કમાશે, રાખશે, શું કરશે, એ વાત જુદી છે. આશા છે, એક કલ્પનાથી જીવી જાય. પણ જ્યારે જીવ કલ્પનાનો સંબંધ છોડી દે, આશા છૂટી જાય ને, કોઈ આશા ન રહે અને જ્ઞાન નથી, અને જ્ઞાન નથી, એ જીવ આત્મહત્યા કોણ કરે છે? આપઘાત કોણ કરે છે? જીવ ક્યારે આપઘાત ઉપર જાય છે? નથી એને આશા, નથી એને જ્ઞાન, એ કંઈ અવલંબન નથી. નથી આશાથી જીવતો, નથી જ્ઞાનથી જીવતો. જીવી શકવા માટેની એની કોઈ સંજ્ઞાનું બળ નથી કે પ્રજ્ઞા જાગી નથી. સંજ્ઞાનું બળ નથી અને પ્રજ્ઞા જાગી નથી. તો કે છે તેની દુઃખકારક ભયંકર સ્થિતિ અકથ્ય હોવી સંભવે છે. સર્વ પ્રકારની આશા, તેમાં પણ આત્મા સિવાય બીજા અન્ય પદાર્થની આશામાં સમાધિ કેવા પ્રકારે થાય તે કહો. સૌભાગભાઈને પ્રશ્ન કર્યો કે તમારી બધી જ પ્રકારની આશા હોય, બધી જ પ્રકારની આત્મા સિવાય, આત્માને જાણવાની, ઓળખવાની, એનો પરિચય કરવાની, એની પ્રતીતિ કરવાની, એને પ્રાપ્ત કરવાની, એ જો કોઈ પણ પ્રકારની આશા ન હોય તો કે છે બીજી બધી જ પ્રકારની આશા હોય તો પદાર્થની આશામાં સમાધિ કેવી રીતે રહી? કયો પદાર્થની આશામાં જેને આત્મા નથી, હવે એને પદાર્થની આશા છે, તો આખા જગતને જીતનારો સિકંદર પણ સમાધિ કેવી રીતે રહે? સાહેબ શું ખૂટે છે એને? અરે નાની ઉંમરની 18 વર્ષની ઉંમરે તો રોવા બેઠો એના બાપ ફિલિપ પાસે. કેમ? તો કે તમે આખી દુનિયા જીતી લેશો તો પછી મારા માટે કઈ જીતવાનું બચશે નહીં. બોલો લ્યો, એને એ પ્રકારનું થયું કે હું શું કરીશ? અને ત્યાર પછી તો એવું યોગ બને છે કે આખા દુનિયાની અંદર એલેક્ઝાન્ડર ધી ગ્રેટ, પૃથ્વીના આ પટ ઉપર ભૂગોળની કોઈ કણ એવો નથી, પ્રદેશ એવો નથી કે જેના ઉપર એની આણ પ્રવર્તતી ન હોય. આટલો દિગ્વિજય કર્યો, આટલો દિગ્વિજય કર્યો, 6 ખંડનો અધિપતિ થયો શુભમ ચક્રવર્તી. શુભમ ચક્રવર્તીને 6 ખંડનો અધિપતિ થયો, ચક્રવર્તી પદ પ્રાપ્ત થયું. હવે આ પૃથ્વી ઉપર તો કઈ રહ્યું નહીં, 6 ખંડનું રાજ્ય એને મળી ગયું. પણ ઓલી આશા હતી ને, તો કે હવે જીતવા ગયો બાદ સમુદ્ર પાર કરીને આખા લશ્કરને અને ચર્મની વિદ્યા કરીને એના ઉપર સમુદ્ર ઉપર ચર્મ ઉપર આખું સૈન્ય દોડાયું. દેવોને એને દાસ બનાવ્યા છે, આટલું બધું સમર્થ સામર્થ્ય એને ચક્રવર્તી પદમાં પ્રાપ્ત કર્યું છે. અને એ બીજા 6 ખંડને જીતવા જાય છે કે હવે બીજા લોકની અંદર હું દુનિયાના સ્વર્ગ લોકની અંદર પણ મારું સામ્રાજ્ય જમાવું. આ મૃત્યુ લોકના સામ્રાજ્ય તો ઓછું થાય હજી આટલું, આમાં કઈ વડે? 6 ખંડનો અધિપતિ શુભમ ચક્રવર્તી, શાસ્ત્રકારો કહે છે કે એ બીજા 6 ખંડના વિજય માટે થઈને નીકળ્યો છે. અને આશામાં આશામાં ઓલા દેવતાઓ વિચાર કરે છે કે આના લોભને કોઈ થોભ નથી, અને અમારે ત્યાં સુધી આનો ભાર વહન કરવો. આટલું આને જીતાવી દીધો તો હજી અમારે તો યુદ્ધ જિંદગીભર સુધી આ જ કરવાનું. એક દેવે વિચાર કર્યો કે આપણે આ જે ઉપાડી છે એની પાલખી એ જરા આપણે મૂકી દઈશું, એમાં ક્યાં વાંધો હતો? એને તો 1 લાખ દેવ, 1 કરોડ દેવ એની સેવામાં છે. પણ એનું ભાગ્ય એવું કે આ જ વિચાર એકી સાથે 1 કે 1 કરોડ દેવને આવ્યો. કરોડ દેવને એકી સાથે એવો વિચાર આવ્યો કે હવે આપણે ક્યાં આની ગધેડી પકડીશ બાપા. અને કે છે શુભમ ચક્રવર્તી ડૂબી ગયો, બહુ સાગરમાં ડૂબી ગયો. જ્ઞાની પુરુષો કે છે આ આશા નામનો જે એનાથી જીવનાર જીવ છે સંજ્ઞાથી, આના બધા પરિણામ જોઈ લેજો. જગતના ઇતિહાસ જોજો અને આ કથાનકોની અંદર જે ઇતિહાસ આપ્યા છે ચક્રવર્તીને એ પણ જોજો. આજનો આધુનિક ચક્રવર્તી એલેક્ઝાન્ડર ધી ગ્રેટ હોય તો ભલે, અને અનેક લોકને ધારણ કરનાર એવો શુભમ ચક્રવર્તી હોય તો પણ ભલે, એના હાલ શું થાય છે એ જુઓ. સંજ્ઞાથી જીવવું છે કે પ્રજ્ઞાથી જીવવું છે? સંજ્ઞા એ પદાર્થની પ્રાપ્તિ છે અને પ્રજ્ઞા એ સ્વરૂપની પ્રાપ્તિ છે. સ્વરૂપથી જીવવું છે કે પદાર્થથી જીવવું છે? પદાર્થ સંયોગી છે, પદાર્થ વિનાશી છે, અને સ્વરૂપ સ્વાભાવિક છે, સહજ છે, શાશ્વત છે. તો જીવે કઈ દિશામાં પ્રયત્ન કરવાનો છે? કૃપાળુદેવ કહે છે જો આત્મા સિવાય કઈ પણ આશા રાખશો, કોઈ પણ પ્રકારની, સર્વ પ્રકારની, એ આત્મા સિવાયની બીજી અન્ય પદાર્થની આશામાં સમાધિ કેવી રીતે થાય એ તમે કહો. આપણને આ એક નિશ્ચય જો થઈ જાય કે જીવને સમાધિ આત્મા સિવાયના સર્વ પ્રકારના પદાર્થની આશાથી થાય નહીં, પ્રાપ્તિ થાય તો પણ સમાધિ થાય નહીં. જેને સમાધિનું સુખ પ્રાપ્ત કરવું છે, સમાધિ છે એ નિરાકુળ અવસ્થા છે, આત્માની નિરાકુળ અવસ્થા છે. આવી નિરાકુળ અવસ્થા પોતે પોતાના સહજ સ્વરૂપમાં સ્થિત છે, નિર્વિકલ્પ અવસ્થા છે, અને એનું સુખ છે એ સહજ છે, સ્વાધીન છે, અનંત છે, અક્ષય છે અને અવ્યાબાધ છે. એમાં ક્યાંય બાધા ઉત્પન્ન થઈ શકતી નથી. આવું એનું સુખ, એનો જે પ્રસન્નતા છે, આનંદ છે, એ પોતાનો સુખ જનિત છે, સ્વભાવ જનિત છે. આવા પરમાનંદની અંદર એની સ્થિતિ કેટલી રહે તો કે સાદી અનંત અનંત સમાધિ સુખમાં. સમાધિનું સુખ અનંત છે. કેવું છે? કૃપાળુદેવે અંતિમ ભાવનાની અંદર વાત મૂકી, સુખ ધામ અનંત સુખ સંત ચહિ દિન રાત્ર રહે તદ ધ્યાન મહિ પર શાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે જયતે, પ્રણમુ પદ તે વરતે જયતે. કૃપાળુદેવ કહે છે આ બધા સુસંતો આ પરમપદની સાધનામાં લીન છે દિવસ ને રાત. કેવું છે? પર શાંતિ અનંત સુધામય જે. આ એવું પરમ શાંતિ છે, એની અનંત છે. આ શાંતિનો ક્યારેય કદી ભંગ થતો નથી અને અનંત સુધામય છે. એટલે એની તૃપ્તિ, એનો આનંદ, પરમાનંદ, એનો આનંદ એવો છે કે એની તૃપ્તિનો આનંદ ક્યારેય ક્ષય થતો નથી, અલ્પ થતો નથી. આવું અનંત સુધામય છે એ પદને પ્રણમો પદ તે વરતે જયતે. એવા પદ, શ્રેષ્ઠ પદ, એને અમારા નમસ્કારો, એ પદ જયવંતુ બનો. પત્રાંક 457, મુંબઈ, 2/6 બુધવાર 1949. રાખ્યું કઈ રહેતું નથી અને મૂક્યું કઈ જતું નથી, એવો પરમાર્થ વિચારી કોઈ પ્રત્યે દીનતા ભજવી કે વિશેષતા દાખવવી એ યોગ્ય નથી. સમાગમમાં દીનપણે આવવું નહીં. પત્ર પૂરો થઈ ગયો, પત્ર પૂરો થઈ ગયો. કોને લખ્યો છે એનો સંદર્ભ નથી લખ્યો, અને જ્યારે સંદર્ભ ન હોય ત્યારે કોને લખ્યો છે? વાંચનારને, વાંચનારને લખ્યો છે. કેટલી સરસ આવા જેને કહીને ઇથોઝ ઓફ સ્પિરિચ્યુઅલિઝમ, કેવા સિદ્ધાંત સૂત્રો છે, કેવા ત્રિકાલા બાધિત છે, કેવા અર્થ ગાંભીર્ય વાળા છે, અને કેવું એનો પ્રભાવ કોઈ પણ પરિસ્થિતિમાં આ કઈ ચલિત થાય નહીં. આ સબ્જેક્ટ ટુ નથી, આ સિદ્ધાંત બધા સબ્જેક્ટ એઝમ્પશન બેઝ નથી. ધારો કે પેલે ધાર્યું જ ખોટું હોય, પછી શું કરવું? ધાર્યું જ ખોટું. આખું વિજ્ઞાન શેના ઉપર છે? ધારણા ઉપર. એટલે વિજ્ઞાનની અંદર એક શોધખોળ વાળો બીજી શોધખોળ ખોટી થાય, એનું કારણ શું? કે એને ધાર્યું તે વાત બરોબર નહોતી, માટે એ ખોટો, બીજો સાચો. ઓલાને દીધું તું નોબેલ પ્રાઇઝ, તો કે તું લેતો જા, શું કામ મળ્યું તને નોબેલ પ્રાઇઝ? તો ઓલો ખોટો હતો એ સાબિત કર્યું, હવે આને બીજો એને આપશું. એને ક્યારે આપશું? કે તું સાબિત કરી દે કે આઈન્સ્ટાઈન ખોટો હતો. આઈન્સ્ટાઈન કે ગેલિલિયો ખોટો, ગેલિલિયો કે કોપરનિકસ ખોટો હતો. સારું, ચાલો તમારું હેલા કરશે. અને અમારે ત્યાં વિતરાગ વિજ્ઞાનની અંદર વૈજ્ઞાનિકો પેદા થાય છે, એક પછી એક અનંતા અનંત બધા કહે છે કે જે એને કહ્યું છે તે. કૃપાળુદેવ પણ એમ કે જે મહાવીરનો ધર્મ છે તે, મહાવીર એમ કે જે અરિયંતે, જે આદિનાથે કહ્યું છે તે, અને આદિનાથ એમ કે અનંતા તીર્થંકરોનો સર્વજ્ઞનો ધર્મ તો એક જ છે. અમારે એની અંદર કોઈ નથિંગ ટુ ઓલ્ટર, નથિંગ ટુ એમેન્ડ, નથિંગ ટુ એડ. ઇટ કેન નોટ બી એડેડ, ઇટ કેન નોટ બી ઓલ્ટર્ડ, ઇટ કેન નોટ બી એમેન્ડેડ. આ વૈજ્ઞાનિક ધર્મ છે, વિતરાગ વિજ્ઞાન છે. અહીંયા કહે છે સૂત્ર આપ્યા છે, સૂત્ર બરોબર બે જ છે, પણ બેસાડી દેવા જોઈએ. એક સૂત્ર છે, રાખ્યું કંઈ રહેતું નથી, રાખ્યું કંઈ રહેતું નથી, બેસે રાખ્યું કંઈ રહેતું નથી એ વાત જો બેસી જાય તો કોઈ પાસેથી કંઈ પછી અપેક્ષા રહે. અને પરિગ્રહની જે મૂર્છા છે આપણી, પરિગ્રહ શું છે? પદાર્થનું હોવું એ પરિગ્રહ છે કે પદાર્થમાં મૂર્છા હોવી એ પરિગ્રહ છે? મૂર્છા હોવી, કારણ કે જેના સંયોગથી તને આનંદ થયો અને વિયોગથી તને દુઃખ થયું, આ પરિગ્રહ. પણ કર્મ સંયોગે જે કંઈ છે હોય તો ભલે અને ન હોય તો પણ ભલે, કારણ કે રાખ્યું કંઈ રહેતું નથી. કેટલું બધું રાખવું છે, આ શરીરને કેવું રાખવું છે, એમાં 35-40 વર્ષની વયની અંદર આપણું શરીર પૂર્ણપણે વિકસિત થયું, વૃદ્ધિનો કાળ એનો પૂરો થયો, હવે સ્ટેબિલિટી આવી, પછી તો ક્ષય થવાનો હોય. એ જેને નથી થયું એને ન ખબર પડે, જેને થયો છે એને જ ખબર પડે છે. ત્યારું મરણ આ હતો, અમથા અમથા વાળ કાળા થયા, અમથા અમથા પેઢા ઢીલા થઈ ગયા, અમથા અમથા આંખમાં જખપ આવી ગઈ, નહીં લેવા દેવા પગ હાલતા દુખવા મહિના. આ શું થઈ ગયું? પણ આમાં કાંઈ નહીં, વિટામિન તો બરોબર દઈએ છીએ, ખાવા પીવાનું પ્રોટીનનું વધારે સારું થયું, કેમ કે ખૂબ કમાણો છે અને કંઈ કસર છોડી નથી, અને ક્વોલિટી એ વંચિત ખાય છે, તો આ ઘટતું જાય છે. કેમ, શું કારણ થયું? હાથ મજબૂત કેમ ન થયા, પગ મજબૂત કેમ ન થયા? કારણ કે આ પૂદગલ છે, એનો સ્વભાવ પૂદગલ પરમાણુ ભેડા થવું અને વિખરાવું. એ ભેડા થવાનો કાળ 35-40 સુધી હતો, ત્યાં ભેડા બિચારા આવ્યા, વર્ણથી રૂપથી ગંધથી સ્પર્શથી એટલા પાવરફુલ થયા, પણ હવે એનો કાળ બદલાયો, કયો થયો? વિખરાવું, મીંડા વિખરાવા, મંડી કરતલીઓ પડવા મંડી, આ વિખરાય છે. રાખ્યું કંઈ રહેતું નથી, કેમ કે પર છે, રાખવું એ પરની વાત છે, સ્વની વાત નથી. અપેક્ષા શું છે? પર પદાર્થ. રાખ્યું કંઈ રહે, શરીર પણ રાખ્યું રહેતું નથી, તો આ જગતના બાકીના પદાર્થો રાખ્યા રહી શકે ખરા? આપણી ઈચ્છા હોય આ પદ, આ પ્રતિષ્ઠા, આ મિલકત, આ બધું જ આપણે રાખવું છે. યાવત ચંદ્ર દસ્તાવેજમાં લખાયો કે તમને અમે આપીએ છીએ, યાવત ચંદ્ર દિવા કરો વંશ વારસ, તમે યાવત ભોગવટો કરજો અબાધપણે, તમને એમાં કઈ નડે નહીં. અને બીજે વરે ખબર પડે કે એ ઉકલી ગયો, ચંદ્ર ચંદ્રના ઠેકાણે છે અને સૂર્ય સૂર્યના ઠેકાણે છે, પણ કાં આનું મકાન વેચાઈ ગયું, કાંઈ પોતે ઉકલી ગયો. ભાઈ, આ દસ્તાવેજમાં લખવાથી કાંઈ રાખ્યું રહેતું નથી, રાખ્યું કંઈ રહેતું નથી. આ પ્રારબ્ધના ખેલ છે, સંયોગના ખેલ છે. કંઈ પણ વસ્તુ મળે તો પ્રારબ્ધ એ શુભનો ઉદય હશે ત્યાં સુધી વસ્તુ આપણને સાથ આપશે, પણ જેવો અશુભનો ઉદય થયો કે વાત ગઈ. આલોચનામાં શું બોલીએ છીએ કે જ્યાં સુધી જેનું જીસકા પુણ્ય પૂજે ત્યાં સુધી કોઈ એનો જવાબ માંગનાર નથી, પણ પુણ્ય જબ ક્ષીણ હોત હૈ તો દાઝે મન કી લા કરી પ્રગટે આપોઆપ, આખા વનની અંદર એ પ્રજ્વલા થાય તો જંગલના જંગલ જેમ સળગી જાય છે એમ તારો પુણ્યનો વૈભવ બધો સેકન્ડમાં સમાપ્ત થઈ જાય છે. ભાઈ, આ પુણ્ય છે ત્યાં સુધી કોઈ તને પૂછનાર નથી, એની અંદર તું તારું અભિમાન કરમાં, પુણ્યની અનુકૂળતા છે. રાખ્યું કંઈ રહેતું નથી અને મૂક્યું કંઈ જતું નથી. હવે આ છોડી દઈશ તો શું થશે? હું કોઈકને આપી દઈશ તો શું થશે? પછી હું શું કરીશ? મૂક્યું કંઈ જતું નથી, આ વાત ન બેસે ત્યાં સુધી ત્યાગ થાય ખરો, જીવનમાં ત્યાગ થાય ખરો. અને વિચાર કરો, જેને સર્વસંગ પરિત્યાગ કર્યો હશે ત્યારે એને આ બધું જ મૂકવાનું છે ત્યારે શું વિચાર કર્યો હશે? કે ગમે તેટલા કોઠાર હું મૂકી દઉં તો મને કોઈ ભૂખે નહીં મારે, જ્યાં સુધી પ્રારબ્ધનો યોગ છે ત્યાં સુધી એને દાણા પાણી મળી જ રહેશે. પણ તે તો ધંધો બંધ કર્યો, તે તો તારા કોઠાર સોંપી દીધા કોઈને, કાંઈ વાંધો નહીં, ભૂખે નહીં મળતું. ત્યાગનો આધાર શું? આવા શાસ્ત્રના સિદ્ધાંતો ઇથો જ કે તારા પ્રાબ્ધમાં હશે તો જગતની કોઈ સત્તા તને એનાથી વંચિત રાખી શકે નહીં. અને જો નહીં હોય તો જગતની કોઈ સત્તા તને એનો સંગ કાયમ રખાવી શકશે પણ નહીં. તો રાખ્યું કંઈ રહેતું નથી અને મૂક્યું કંઈ જતું નથી એવો પરમાર્થ વિચારી કોઈ પ્રત્યે દીનતા ભજવી કે વિશેષતા દાખવવી એ યોગ્ય નથી. દીનતામાં કોઈ મને કંઈક આપે અને વિશેષતામાં હું કોઈને આપીને ઓબ્લેજ કરું, આ ડાયો પાછું કારણ કે હું આપીશ તમને, તું દાનેશ્વરી થામા, કારણ કે મૂક્યું કંઈ જતું નથી. ક્યાંય કે છે, સરસ વાત મૂકે છે, કોઈ પ્રત્યે જુઓ જગતના જીવો પ્રત્યેનો વ્યવહારનું કેવું સૂત્ર બતાવ્યું છે. આપણો અરસપરસનો વ્યવહારનું સૂત્ર કેવું? તો કે કોઈ પ્રત્યે દીનતા ન કરવી કે વિશેષતા ન દાખવવી. દીનતામાં કોઈની પાસેથી કંઈ તારે આશા ન કરવી અને વિશેષતામાં કોઈને તારે દાતા થઈને કહેવું, આવું અભિમાન ભાવ કરવો નહીં. કારણ કે રાખ્યું કંઈ રહેતું નથી અને મૂક્યું કંઈ જતું નથી એવો પરમાર્થ વિચારીને. શું વિચારવાનું છે? પરમાર્થ. વ્યવહારની વાત જુદી છે કે મેં એને આપ્યું ને, ભલે તે આપ્યું, એ એને આપ્યું ત્યારે એને આપવા યોગ્ય હતું માટે તે આપ્યું, અને એ પણ મેળવવા યોગ્ય હશે તો જ રહેશે, નહીં તો લાખ રૂપિયા કોઈ મૂકી જાય અથવા કરોડ રૂપિયા કોઈ બાપ એને દીકરાને આપી જાય તો દીકરો કરોડ રૂપિયાનો ભોગવટો કરે એવું ખરું? ન કરી શકે. જો એને ન હોય તો ન થઈ શકે. પારમાર્થિક વિચાર કરવાનો છે. પરમાર્થના સૂત્રો અરૂપી છે, અગાધ છે અને પ્રજ્ઞાથી સમજાય એવા છે, દ્રષ્ટિમાં લેવા પડે એવા છે. તો કે છે એમ યોગ્ય નથી. સમાગમમાં પણ દિનપણે આવવું નહીં. આમ શું કામ કહેવું? સમાગમમાં દિનપણે શું? વિતરાગના સમાગમમાં, સત્સંગમાં, સ્વાધ્યાયમાં ભિખારી થઈને આવીશમાં પદાર્થની, જગતના સુખની, કે મને આ મળે, મને તે મળે, પદ મળે, પ્રતિષ્ઠા મળે, મને આ વિષય સુખો મળે, સાંસારિક સુખો મળે, આ દીનતા છે. આ તારી દીનતા છે. કેમ કે તારી દીનતામાં કંઈ રાખ્યું રહેતું નથી ને મૂક્યું કંઈ જતું નથી. તું આવો ખોટો ભાવ લઈને પરમાર્થની અંદર આવીશમાં સમાગમ જ્યારે કર સંતનો, ત્યારે તો માત્ર તારે તારો આત્મવિચાર તને પ્રાપ્ત થાય, આત્મબલ પ્રાપ્ત થાય, આત્મસંબલ પ્રાપ્ત થાય અને આ શ્રદ્ધા દ્રઢ થાય. આ પરમાર્થિક ભાવની શ્રદ્ધા દ્રઢ થાય એટલે કે વસ્તુ પ્રત્યેનું મમત્વ ઘટે, વસ્તુ પ્રત્યેનો રાગ ઘટે, પર પદાર્થ પ્રત્યેની મોહબુદ્ધિ ઘટે, આવી દ્રષ્ટિ આવે. માટે ક્યારે સમાગમમાં દીનપણે યાચક બનીને જગતના લૌકિક ભૌતિક સુખોની વાંછા સાથે સમાગમમાં આવવું નહીં. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ.